તારીખ 9/3/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6
પણ ઉપદેશ સાંભળતા પહેલા, ઉપદેશ ગ્રહણ કરતા પહેલા એ ભાવલિંગ છે કે નહીં, કે બીજા દ્રષ્ટિ છે, એની પરીક્ષા કરીને ઉપદેશ સાંભળે. ત્યાગી છે માટે એનો ઉપદેશ સાંભળે, વ્યવહાર બરાબર છે માટે ઉપદેશ સાંભળે. વ્યવહાર બરાબર ન હોય તો આગળ ચાલવાનો પ્રશ્ન નથી, પણ વ્યવહાર શુદ્ધ હોય તો એના નિશ્ચય દશાની પરીક્ષા કર્યા પછી ઉપદેશ કરવો પડે. એટલે અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, અજ્ઞાનને કોઈ પણ બાહ્ય દેખાવ આવે, સ્થિતિ હોય તો પણ જ્ઞાનીને વ્યામો થતો નથી, કોઈની ભાષાનો પણ વ્યામો થતો નથી. જ્ઞાનીને પણ એવી ભાષા હોય, મીઠાશ હોય ભાષામાં, અને બોલવાની કળા પણ બહુ સારી હોય, આશ્ચર્ય થાય લોકોને કે આવું સરસ બોલી શકે છે, વ્યક્ત કરી શકે, વિચારોને વ્યક્ત કરવાની અભિવ્યક્તિ જેને કહેવામાં આવે છે એ શક્તિ પણ બહુ સારી હોય, અનેક પ્રકાર હોય છે અજ્ઞાન દશામાં. પણ જેને અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એમને સંબંધ તો જ્ઞાન અને અજ્ઞાન સાથે છે, બીજા કોઈ મુદ્દાને સ્પષ્ટ નથી. એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનના વચન ગમે તેવા હોય તો પણ તે ભ્રાંતિ કેમ કરી શકે, એમને ભ્રાંતિ નથી થતી કે આ જ્ઞાની છે, જ્ઞાની હશે કે કોણ, શંકા થતી નથી, ભ્રાંતિ થતી નથી, કોઈ ભૂલ વાપરતા નથી. બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશા અને મધ્યમ દશાના મોક્ષને શુષ્ક જ્ઞાનના વચનો સાદૃશ્યપણે જોવામાં આવ્યા છે. બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. જ્ઞાની સિવાય સામાન્ય જીવોને, સામાન્ય મનુષ્યને, મધ્ય દશાના મોક્ષોને અને મધ્યમ દશાના અથવા વ્યામો થાય છે, એ વાણીથી આકર્ષાઈ જાય છે અને એને અનુભવવા લાગે છે, અજ્ઞાનીને પણ અનુભવવા લાગે છે. માત્ર વાણીના વ્યામો પણ એ રીતે જ્ઞાનીને મૃત્યુ નથી, ઉત્કૃષ્ટ દશાવાળાને પણ એવી ભૂલ થતી નથી. આવી ભૂલ સામાન્ય મનુષ્યને થાય છે, અથવા મંદ દશાના મોક્ષને થાય છે, અથવા મધ્યમ કોટિના મોક્ષને પણ થાય છે, ત્યાં સુધી સંભવ છે. એટલે એ વિષયમાં કોઈ વિશેષ જાગૃતિ માંગે છે, અને વિશેષ જાગૃતિ પૂર્વક જ્ઞાની અજ્ઞાનીનો નિર્ણય કરવો આવશ્યક છે, નહીતર એ ભૂલ પણ બહુ મોટી ભૂલ છે, બહુ ગંભીર ભૂલ છે, અને એનાથી પણ જીવ અન્ય રસ્તે, બીજે રસ્તે ચડી જાય છે. આ પણ એ મુમુક્ષ જીવની જવાબદારીનો વિષય છે. કોઈ પણ મુમુક્ષ જીવે એટલી હદે પહોંચવું આવશ્યક છે કે એને પોતાને આત્મવિશ્વાસ હોય શકે કે મને કોઈ જ્ઞાની મળશે તો હું બોલતા વગર રહી શકીશ નહીં, હું જરૂર બોલી શકીશ. આટલો આત્મવિશ્વાસ મુમુક્ષુની દશામાં આવે તો જીવ ભૂલો ન પડે, અને નહીતર બહુ ભાગ વર્જ્ઞાનથી, પાણીથી અથવા બાહ્ય ત્યાગથી આકર્ષાઈને જીવ સાચા માર્ગને છૂપી જાય છે, મનુષ્ય આવ્યું, જીવ મનુષ્ય આવ્યું ખોઈ જાય છે. બાકી સામાન્ય જીવોને એમના વચનો સાદૃશ્યપણે કે સરખા જ્ઞાની કહે છે એવો જ આ કહે છે, જ્ઞાની ન્યાય કાઢે છે એવો જ ન્યાય કાઢે છે. ન્યાયમાં પણ ભૂલ નથી, શાસ્ત્ર જ્ઞાનમાં પણ ભૂલ નથી, એ મહિલા આપે છે. અને એવું જોવામાં આવ્યા છે બંને જ્ઞાનીના વચનો છે, બંને સત્ય છે, અથવા એને પણ અનુસરવા જેવું છે, આમને પણ અનુસરવા જેવું છે, એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મોક્ષને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી. ઉત્કૃષ્ટ મોક્ષ શું છે એ ઘણું કરીને પૂરતો નથી. એની નજરમાં એ તફાવત સમાજ સમજાઈ જાય છે અને તે જ્ઞાનીને જ અનુસરે છે, તે અજ્ઞાનીને અનુસરતા નથી. કેમ કે જ્ઞાનીના વચનોનું પરીક્ષાનું બળ ઉત્કૃષ્ટ મોક્ષને વિશે વિશેષપણે સ્થિર થયું છે, એની પાસે પરીક્ષા બળ છે. પરીક્ષા બળ એ પણ જ્ઞાન બળ છે. પરીક્ષા કરવી, ચિકિત્સા કરવી એ જ્ઞાનનો ધર્મ છે. ચુમ્માલીસ ધર્મ છે, એમાં છે ચિકિત્સા કરવી, પરીક્ષા કરવી એ જ્ઞાનના ધર્મ છે. ઉત્કૃષ્ટ મોક્ષને જ્ઞાનીના વચનોની પરીક્ષા કરવાનું બળ વિશેષપણે હોય છે, સારું એવું બળ હોય છે, સારી એવી એના જ્ઞાનમાં શક્તિ હોય છે કે જેને લઈને જ્ઞાનીને ઓળખી લે છે અને જ્ઞાનીને વચનો તફાવત એની વાણી ઉપરથી બરાબર પકડી શકે છે. જ્ઞાનીના વચન છે, જ્ઞાની ઉપસ્થિત ન હોય તો પણ પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, ભૂતકાળના પછી 100 વર્ષ પહેલા થયા હોય, શ્રીમદ રાજચંદ્રજી 100 વર્ષ પહેલા થયા તો ખબર પડે એ જ્ઞાની હતા. દીપચંદજી 250 વર્ષ થયા તો ખબર પડે અનુભવી પુરુષ હતા. 2000 વર્ષ થયા હોય કે 200 વર્ષ થયા હોય કે 100 વર્ષ થયા હોય કે 1 વર્ષ થયું હોય, પૂર્વકાળના જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખ વાણી રહી ગઈ હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. એ વર્તમાન કાળના જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીની વાણી ઉપરથી એમની જ્ઞાન દશાનો નિર્ણય બરાબર કરી શકે છે. એવું વિચારે કે શ્રીમદજીએ ગુરુદેવ અને શ્વેતાંબરનો તફાવત ગુરુદેવે જેટલો સ્પષ્ટ કર્યો એટલો કર્યો નથી એવું લાગે છે, તો એમને ગુરુદેવ અને શ્વેતાંબર વચ્ચેનો તફાવત ન સમજાયો હોય તો જ્ઞાન દશા કેમ હોય? આવું કોઈ વિચારે છે? તમને તો સમજાવો છો ને દિગંબર ને શ્વેતાંબરનો તફાવત, તો તમને કેમ જ્ઞાન નથી? એ તફાવત સમજાવવો જો જ્ઞાન હોય તો એ તફાવત જેટલા મુમુક્ષુને સમજાવવા બધા જ્ઞાન થઈ ગયા હોત, પણ એવું તો જોવામાં આવતું નથી. એક ન્યાય એ પ્રયોજનભૂત મુદ્દો છે તો પણ માત્ર એ વાત સમજાય એટલે જ્ઞાન થાય એવું નથી, પણ એનું તત્વ સમજાય તો જ્ઞાન થાય. તત્વ સમજાય એવું નથી હોતું, પણ ગુરુદેવે કહ્યું અને કેટલીક વાત બહુ જાડી છે શ્વેતાંબરમાં, એ વિતરાગ દેવને શૃંગાર કરે છે વગેરે વગેરે અનેક પ્રકારના, સ્પષ્ટપણે એ માર્ગને સ્વીકારવાનું બની શકે. પણ તાત્વિક રીતે જ્ઞાન અને અજ્ઞાનને સમજવું જોઈએ એવી રીતે માત્ર કોઈ મોટી મોટી વાત સમજી લઈએ કે ગુરુદેવના કહેવાથી માની લઈએ માટે કાંઈ એને પ્રયોજનભૂત જ્ઞાન થઈ ગયું છે એમ બનતું નથી, અને એ છતાં આત્મજ્ઞાનની ઉત્પત્તિ પણ થતી નથી.
આ ન્યાય જ પૂજ્ય સોગાનીજીને ગુરુદેવે જ્ઞાની તરીકે જાહેર કર્યા. આ ન્યાય થી પૂજ્ય સોગાનીજીને ગુરુદેવે જ્ઞાની તરીકે જાહેર કર્યા.
એમ જ દ્રઢદ્રષ્ટિ પ્રકાશ ગ્રંથ વાંચ્યા પછી ગુરુદેવશ્રી અનુભવી છે, જ્ઞાની છે, અનુભવ થયો હતો. અલ્પકાળમાં એ જ્ઞાનને પ્રાપ્ત કરશે એવો અત્યંત પુરુષાર્થી છે. જે ભાવના નિમિત્તે ભાષા પ્રગતિ છે એ ભાવ સુધી જ્ઞાન પહોંચી જાય છે. ભાષા આપણે નથી કહેતા કે ભાઈ કોઈ ઠપકો આપતા હોય આપણા નીચે જ હોય ખરાબ નથી લગાડ, અમારા સારા માટે કહે છે. હવે થોડું કડક કે છે પણ અમારા સારા માટે કહે છે અને અમને બચાવી દીધા છે, બચાવે છે, બચાવવા માટે કહે છે. તો માણસ કઠોર વચનને પણ સારા ગણે છે અને કોઈ દ્વેષ ગર્ભિત પ્રશંસા કરે તો એમ કહે કે તો દાઢમાંથી બોલે છે, કઈ તમને નહીં ખબર સામાન્ય માણસોને બને છે. તો જેનું જ્ઞાન સૂક્ષ્મ છે અને જેનો એ અનુભવનો વિષય છે એ અનુભવના વિષયમાંથી એ વાત અનુભવી છે કે અનુભવી નથી. એટલે પૂર્વકાળ જ્ઞાની થઈ ગયા અને માત્ર તેની મુખવાણી રહી હોય તેમના મુખથી નીકળેલા વચનો એઝ ઇટ ઇઝ એને મુખવાણી ન થયા છે કે જેવા વચનો હોય એવા ફેરફાર થઈ ગયો ન હોય એવા એવા વચનો રહ્યા હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાનીની વાણી અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. શું કે કેટલો ભેદ હોય છે આશયની અંદર? દિવસે અજવાળું હોય સૂર્યનું અને રાત્રે અંધારું હોય તો અંધારા અજવાળામાં જેટલો ફેર છે પ્રકાશ અને અંધારામાં ફરક છે એટલો ફરક જ્ઞાનીને જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણી વિશે લાગે છે. એટલો ફરક દેખાય છે, સામાન્ય ફરક નથી. મોક્ષને તો એમ જ લાગે કે જેવું જ્ઞાની કે છે એવું જ આપીએ છે, માટે એ વાત આપણે બરાબર રાખવી જોઈએ, માનવી જોઈએ, અનુસરવું જોઈએ, સ્વીકારવું જોઈએ. પણ જ્ઞાનીને તો અંધારા જ વાળા જેટલો ફેર લાગે છે, એટલો બધો ફેર બતાવ્યો છે એવી વાત લખી છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેટે કે રાત્રિ દિવસમાં જે તફાવત છે એ તફાવતની જેમ અજ્ઞાની પછી હાઇફન છે એટલે અને અને અત્યાર છે અજ્ઞાની અને જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. આશય છે વિતરાગતાનો આશય જે જ્ઞાનીની વાણીમાં છે આત્માર્થના આશ્રય જે જ્ઞાનીની વાણીમાં છે, જે પરમાર્થિક આશ્રય જ્ઞાનીની વાણીમાં છે, એવો પરમાર્થ અજ્ઞાનીની વાણીમાં આવતો જ નથી, આવી શકતો જ નથી. આ એક કુદરતી પરિસ્થિતિ છે. કેમ કે જે ગૂઢ તત્વ છે, જે રહસ્યમય વિષય રહ્યો છે, અનાદિથી જેનાથી પોતે અજાણ છે, એ વિષયને એ કેવી રીતે બતાવશે, કેવી રીતે બતાવી શકશે? કેટલાક વિશેષણો સ્વભાવના ગુણધર્મો શાસ્ત્રમાં વાંચ્યા હોય અને તેથી તેને વાત કરે અને પદાર્થ દર્શન પૂર્વક સામે જોઈને વાત કરે, એમાં બહુ મોટો ફરક હોય છે. જોઈને બસે, અગર જોઈને કૂતરો બસે, સરખો બસે તો પણ બે વચ્ચે ફેર છે. એક જોઈને બસે છે એનો ટોન જુદો છે, જોયા વગર એવો જ બસે છે એનો ટોન જુદો હોય છે. એમ એવી જ લગભગ વાત કરે, પડતી જ વાત લાગે, તો પણ જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં રાત્રિ દિવસ કેટલો તફાવત છે એમ કહે છે. અને એ તફાવત જ્ઞાની બરાબર સમજી શકે છે. કે આશય ભેદ હોય છે, કે પરમાર્થનો આશય જ્ઞાનીની વાણીમાં હોય છે, અજ્ઞાનીની વાણીમાં પરમાર્થનો આશય હોતો નથી, પરમાર્થ બાદ હોય છે. કેમ કે પોતે જ અજાણ્યો છે. અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી કરે છે. એટલે કોઈ જ્ઞાનીનો તીવ્ર આત્મદશા હોય છે, તીવ્ર પુરુષાર્થ હોય એને તીવ્ર આત્મદશા કહે છે, મંદ પુરુષાર્થ હોય એને મંદ આત્મદશા કહે છે. એ રીતે આત્મજ્ઞાનની મોક્ષ માર્ગની દશામાં પણ તીવ્રતા મંદતા એક જ ગુણસ્થાનમાં હોય છે, જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ એક પ્રકારે. તો એ રીતે આત્મદશાના તારતમ્ય પ્રમાણે, તીવ્રતા મંદતા પ્રમાણે એને તારતમ્ય કહે છે. આશયવાળી વાણી હોય છે, પરમાર્થ એની અંદર તીવ્રપણે વ્યક્ત થાય છે, એ પ્રકાર પણ અછામાં રહેતો નથી એમ કહે છે. વાણી ઉપરથી જ્ઞાની સમજી શકે છે કે આ કોઈ મહાપુરુષાર્થવંત તીવ્ર પુરુષાર્થવંત ધર્માત્મા છે, અથવા આ વાણી આત્માની મસ્તીમાંથી નીકળેલી વાણી છે, એના ઉપરથી એમની તીવ્રતા સમજી શકે છે સારી રીતે. આત્મદશાના તારતમ્ય પ્રમાણે એટલે આત્મદશાની તીવ્રતા પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષ ને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. અગ્રીવાત નથી એમના માટે. વર્તમાન જ્ઞાની પુરુષને ભૂતકાળના જ્ઞાની પુરુષની વાણી ઉપરથી એમની તાર્કિકતા દ્રષ્ટિગત થાય છે. મારી ઉપસ્થિતિમાં એક પ્રશ્ન ચાલ્યો હતો ગુરુદેવ સમક્ષ. કોઈ વ્રત માણસ આવે છે, એમણે એમ કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર પોતે એવું લખી ગયા છે કે મારો એક જ ભાવ છે, તારીને એ ભાવ જાસૂ સ્વરૂપ સ્વદેશ એમ કરીને લખે છે. તો એવી કેમ ખબર પડે? 32 વર્ષ જ્ઞાનમાં કાંઈ એવી બધી ખબર પડે? અથવા છેલ્લે છેલ્લે માનવી હતી, અશાતા માતા છેલ્લા વર્ષોમાં
અવાજ
એટલે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે તે પણ એબનોર્મલ થાય છે અને એમાં શ્વાસ ઉપડે છે. તો એ રીતે એ તો હવાની પ્રક્રિયા છે. પરમાણુના પરમાણુની બધી પર્યાયો છે, શરીર અને હવાના પરમાણુની પર્યાયો છે. જીવની પર્યાય નથી. તો એમણે તો રિસર્ચ શંકા કરીને પૂછ્યું, આવી રીતે જેમ દેહ છૂટતો હોય તો એ કેવી રીતે એક જ ભાવ બાકી હોય એમ હોય શકે. ત્યારે ગુરુદેવશ્રી એવો ઉત્તર આપ્યો કે કોઈ જ્ઞાનીને પોતાના નિર્મળ પોતાના ભવિષ્યનું ચોક્કસ માપ દેખાઈ જાય છે અને એ શુદ્ધ જ્ઞાનની નિર્મળતામાં જે ભાષ્યમાન થાય છે એ એટલું ચોક્કસ હોય છે કે જેટલું કેવળ જ્ઞાનમાં જણાય છે એટલું ચોક્કસ હોય છે. અને જ્યારે આટલી નિશંકતા અને નિશ્ચિતતા પોતાને પાસે હોય ત્યારે એ વાત એ પ્રસિદ્ધ કરે. જરા પણ શંકામાં રહ્યા હોય તો એ વાત એ પોતાને માટે કોઈ પ્રસિદ્ધ કરે નહીં. જ્યારે એમણે પોતે એ વાતને પ્રસિદ્ધ કરી છે ત્યારે એ વાત 101% ચોક્કસ છે એમ સમજવી રહે છે. અને એમ કહી દીધું એમની શંકા જોઈને કે તમારું એમાં કામ નથી. શું કહ્યું? આવી વાતોમાં પડવાનું અને આવી વાતોનું અનુમાન કરવામાં તમારું કામ નથી. તમારો વિષય નથી, તમારું ગજું નથી, તમારી કોઈ શક્તિ નથી, તમારી કોઈ યોગ્યતા નથી. આ તો વાત થઈ, એક પ્રસંગ બન્યો હતો એની પ્રાસંગિક વાત છે. એના ઉપરથી થોડુંક વિશેષ મુમુક્ષુને સમજવા યોગ્ય એટલી વાત છે કે કદાપી કોઈ પણ જ્ઞાની વિશે, જ્ઞાનીને દશા વિશે કોઈ પણ વાત કરવામાં યોગ્યતા જોઈએ છે, નહીતર એની બહુ મોટી જવાબદારી છે, એમાં નુકસાન થવાની સંભાવના ઘણી છે. માટે પોતાની યોગ્યતા અને પોતાનું ગજું ન હોય ત્યાં સુધી એ વિષયની અંદર ચર્ચામાં ઉતરવું નહીં આપસમાં કોઈની સાથે, કે જેથી કોઈ નવા અપરાધમાં આવું રહે. આ જે લક્ષમાં રાખવા જેવો વિષય છે ગુરુદેવના ઉત્તર ઉપર તમારું કામ નથી એમ કહી દીધું. તમે શંકા કરો છો, તમને શંકા થાય છે, તમારું કામ નથી. તમે તમારી દશામાં વિચાર કરો, એની દશામાં વિચાર કરવા જેટલી ક્ષમતા તમારામાં જે આવી નથી. અને તમે એમ સમજો છો કે હું એમની દશામાં માપ કાઢી શકું છું, જજમેન્ટ લઈ શકું છું, એમાં અવિનેશ અથવા અભક્તિ થવાનો પસંદ થાય છે અને એ અભક્તિનો અપરાધ મોટો છે. અત્યંત ભક્તિ હોવાના સ્થાને મંદ ભક્તિ પણ ન હોવી જોઈએ. અત્યંત ભક્તિના સ્થાનમાં મંદ ભક્તિ પણ ન હોવી જોઈએ. એવી પરિસ્થિતિમાં જો અભક્તિ થાય તો ક્યાંનો ક્યાં મુકાઈ ગયો એ પરિસ્થિતિ થઈ જાય અને એમાં પોતાને જ મોટું નુકસાન થાય છે. પોતે જ પોતાના આત્મહિતથી દૂર થઈ જાય છે એ વાત વિચારવા દે છે. શું કહે છે કે તે પારમાર્થિક આશય જ્ઞાનીની વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક જ દ્રષ્ટિગત થાય છે. એમની એટલી યોગ્યતા છે, ક્ષમતા છે, એ સ્વાભાવિક રીતે જ તીવ્ર પુરુષાર્થમાં જ્ઞાની હોય તો તરત જ એમના જ્ઞાનમાં લાઈટ થાય છે કે અરે જબરજસ્ત વાત કરે છે. આમનો પુરુષાર્થ આ દુર્ગાત્માનો પુરુષાર્થ છલન મારે છે, એટલે એમને પણ શીઘ્ર, કોઈ પણ જ્ઞાનીને શીઘ્ર જ મોક્ષ લાગ્યું છે, કોઈને મળવું નથી. એક સમયમાં જવાતો હોય તો કોઈને બીજો સમય જોતો નથી, એ અભિપ્રાયમાં તો બધા જ્ઞાની છે. એટલે એવો બીજા ધર્માત્માનો પુરુષાર્થ કરીને એમને પ્રમોદ થાય છે. શું થાય છે? એમને પ્રમોદ થાય, લોકો એવો સરસ પુરુષાર્થ સહજપણે વર્તે છે. સ્વાભાવિક જ રીતે એમને દ્રષ્ટિગત થાય છે અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય એટલે તીવ્રતા લક્ષ્યગત થઈ જાય છે, પોતાના જ્ઞાનમાં બરાબર સમજાય છે અને કહેનાર જ્ઞાનમાંથી એનો માપ કાઢે છે. એ વિશે દ્રઢ દ્રષ્ટિ પ્રકાશ નામ ઉપરથી ગુરુદેવ શ્રી સોગાનીજી વિશે પણ પ્રસિદ્ધ કરેલો પોતાના નિર્મળ સત્તામાં પોતાનો ભાષે અને બીજાનો પણ ભાષે એમને એમ કહ્યું કે આ પણ એ ભમતારી છે. એમની સ્વરૂપમાં ગયા છે, ત્યાંથી એને મનુષ્ય થશે અને ચરમ શરીર હશે, એ ભાઈ મુક્તિમાં જયેલા દેશો. એવી જબરદસ્ત એમના પુરુષાર્થની ચાલ અત્યારે જોવામાં આવે છે. વર્તમાન પાણી ઉપર છે એ વાત કરી શકું છું. એને કહેનાર પુરુષની દશામાં તારતમ્ય લક્ષ્યગત થાય છે. અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લેખો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધબીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લેખો છે. વર્તમાન જ્ઞાની એટલે જ્ઞાની પણ લેવા અને ઉત્કૃષ્ટ દશાવાળા કોઈ વિશેષ પ્રજ્ઞાવંત અને જેને પ્રગટ બોધ બીજી એટલે જેને આત્મજ્ઞાન પ્રગટ થવાની ભૂમિકા, એ ભૂમિકામાં આત્મજ્ઞાન પ્રગટ થવાનો બીજ પણ વવાઈ ગયો છે, સંસ્કાર પણ જેને ઝીલી લીધા છે, સ્વભાવના સંસ્કાર જેને પડી ગયા છે, એવા પુરુષ શબ્દના અર્થમાં લખો છે. વર્તમાન જ્ઞાની પુરુષમાં અહીં સુધી એમને એ વાત લીધી છે. જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોય હોત. ક્યાં અનુસંધાન કર્યું? જ્ઞાનીના વચનોની પરીક્ષા, જ્ઞાનીના જ્ઞાનની પરીક્ષા, જ્ઞાનીની દશાની પરીક્ષા, એની સાથે નિર્વાણને સિદ્ધ સંબંધ છે એમ કહે છે. એ વાત એટલી સુલભ નથી. અનંતકાળમાં અનંત વાર જ્ઞાની મળવા છતાં એક વાર પણ જ્ઞાનીને ઓળખીને અનુસર્યો નથી, ઓગે ઓગે અનુસર્યો છે. જેમ કે ગુરુદેવ શ્રી મહાપુરુષ અને પુણ્યમંત પુરુષ હતા, ત્યાગી હતા તો પણ પુણ્ય પણ હતો, પ્રસિદ્ધિ ઘણી હતી. નેત્રી શ્રીમદજીની પ્રસિદ્ધિ ઓછી છે એટલી નથી, સમર્થ તો એ પણ હતા. જેમ ગુરુદેવ સમર્થ હતા, શ્રીમદજી પણ સમર્થ હતા, પણ બારમા પુણ્ય યોગમાં બંનેનો ફરક હતો. આ ગ્રસ્ત દશામાં અને પ્રસિદ્ધિ ઓછી રહે એવા પુણ્યમાં હતા. પેલા ભલે એ જ ગુણ સ્થાનમાં પણ ત્યાગી જેવી દશામાં ઘણી પરિસ્થિતિ ઘણી પ્રસિદ્ધિ વાળી બાહ્ય પરિસ્થિતિમાં હતા, એ તો સ્પષ્ટ છે. પોતે એમ કહેતા કે આ ઘણા બધા સાંભળવા આવે છે, હજારો માણસો આવે છે, માટે બધા સમજે છે, હું પણ માનતો નથી. આ તો કોણ છે કે બધા ભેગા થાય છે એમ કહેતા. પોતાને પુણ્યના ઉદયનો ખ્યાલ હતો એટલે કે આ તો કોણ છે એટલે બધા ભેગા થાય છે, હજારો ભેગા થાય છે તો બધા ઓળખીને ભેગા થાય છે અને બહુમાન ભક્તિ કરે છે માટે ઓળખીને બધા કરે છે, પરિસ્થિતિ નથી. એટલે ઓળખાણ હોય તો એક વાર ને ઓળખાણ નિર્વાણ સુલભ કરાવે છે, એટલું મોટું એનું ફળ છે જ્ઞાનીને ઓળખવા. અને એક વાર પણ ઓળખ્યા નથી, આજે ભાવ ભ્રમણ ચાલુ રહ્યું છે. નહીતર મોક્ષ માર્ગ હાથમાં આવ્યા વિના રહે. જ્ઞાનીની મૂળ અંતરણ દશાને ઓળખે અને જ્ઞાન પ્રાપ્તિ ન થાય એવું બનતું નથી. એટલી યોગ્યતામાં એ વાત ઓળખાય છે, યોગ્યતા વિના, એટલી યોગ્યતા વિના એ ઓળખાણ થઈ શકતી નથી. એ પરિસ્થિતિ કુદરતી છે. એક સત્પુરુષ ને શોધ, બીજું કઈ શોધ માં એક સત્પુરુષ ને શોધ, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. શોધનો અર્થ શું? કે તું શોધીને ઓળખજે, લોલમાં લોલ કરી નાખે. બીજા કે પોતે પણ ગાલરિયા પ્રમાણે જેમ ચાલે એવું ઓગ સંતાય તો અનંત વાર અનુસરણ કર્યું છે. પણ એક વાર ઓળખાણ કરી શકે, એક વાર પણ જો ઓળખાણ કરે તો એ મોક્ષ માર્ગમાં આવી જતા એને વાર નથી. અને જે મોક્ષ માર્ગમાં આવે છે એને મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે, તો કઈ કહેવાની જરૂર નથી. આ પત્રમાં આજે બીજા નંબરનો મુદ્દો છે એ મોક્ષ માટે એકદમ પ્રયોજનો છે. પછી આ પત્રમાં જે વિસ્તાર છે એમાં મતિ શ્રોત આદિ જ્ઞાન ના પાંચ પ્રકાર કયા છે તે જ્ઞાન ના પ્રકાર સાચા છે. આ તો આગળનો વિષય છે, સર્વસંગમાં મેળો છે. આગળનો વિષય છે અને તે બધા પ્રકાર સાચા છે. અવધિ મનોપર્યાય જ્ઞાન વર્તમાન કાળમાં ઉપમા વાચક ગણવા યોગ્ય નથી, ગણાવી લઈએ છીએ. શાસ્ત્રમાં ઘણી વાત અતિશયોક્તિ કરવી પડે છે. ભવિષ્યના કાળની અવધિ, અવધિ એટલે મર્યાદા, કાળની અવધિ અને ક્ષેત્રની અવધિ એમ બે પ્રકારે અવધિ જ્ઞાન નો ઉપાડ હોય છે. કોઈને એક નો હોય, કોઈને બંને નો પણ હોય છે. તો કે છે એવું તો કઈ થતું હશે, બનતો શા તો બધી ભાઈ ઉપમા લગાડી નથી લાગે છે એમ નથી. ઉપમા વાચક ગણવા એમ જે નથી. એક નામ મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. કષાયની મંદતા અને વિશુદ્ધિ નો જ્ઞાનની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શ્રદ્ધા અને જ્ઞાનને પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે અને ચારિત્ર અને જ્ઞાનને પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બંને ગુણો સ્વતંત્ર હોવા છતાં, અસહાય હોવા છતાં પાછો નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળા ધર્મો પરસ્પર ની લીલામાં રહેલા છે. બહુ સીધો દ્રષ્ટાંત એનો સ્પષ્ટ એ છે કે નિગોદનો જીવ, નિગોદનો જીવ ઓછામાં ઓછા ઉઘાડવાળો હોય છે, ત્યાં જાણરૂપ જ્ઞાન એકદમ ઘટી ગયું છે, નહીવત છે, એકેન્દ્રિત થઈ જાય છે અને જ્ઞાન એકદમ ઘેણું થઈ ગયેલું છે. પણ ત્યાં પણ અબુદ્ધિપૂર્વક, કારણ કે વિચાર શક્તિ છે ને મન નથી ત્યાં, અબુદ્ધિપૂર્વક જે નિગોદને યોગ્ય તીવ્ર કષાય પ્રચુર કષાય કલંક વર્તે છે એમાં જરાક ફેર પડે અને અબુદ્ધિપૂર્વક થોડીક મંદતા આવે તો સીધો બે ઇન્દ્રિય માની જાય. એકેન્દ્રિય કર્યા છું બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય કોઈ પણ કર્યા અને ત્યારે એનો જ્ઞાન નો ઉગાડ સીધો જ વધારે હોય. એકેન્દ્રિય કરતા બે ઇન્દ્રિય નો ઉગાડ, બે ઇન્દ્રિય કરતા ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, છ ઇન્દ્રિય નો ઉગાડ. તો ત્યાં જ્ઞાન થી જ્ઞાન નથી ખીલ્યું, ચારિત્ર ના પરિણામ ને કારણે જ્ઞાન નો ઉગાડ ઉઠી ગયો. તો કોઈ જગ્યાએ ચારિત્રના પરિણામનો હીણો થવાથી જ્ઞાન હીણો નથી થતો એવો પણ પ્રકાર બને છે. એટલે એની સ્વતંત્રતા છે અને કોઈ અવસ્થામાં એનું નિમિત્ત નહીં, સ્વરૂપ છે, જેમ કે પુરુષની દશામાં છે. તો એમનું ચારિત્ર છઠ્ઠા સાતમા પુરુષના યોગ્ય વિશુદ્ધ અને સંજલન કષાય જેટલો મંદ કષાય છે, પણ જ્ઞાન અલ્પ ઉઘાડવાનું છે. એવી મનુષ્ય પર્યાયમાં આયુષ્ય ગુરુ કરે ભાવની મુનિ અને દેવલોકમાં જાય ત્યાં ચારિત્ર ઘટી જાય, પણ ચારિત્રના કારણે જ્ઞાન ન ઘટે. પોતાનું ત્યાં અવધિ જ્ઞાન તો એમ નથી પ્રગટે, બધા દેવોને અવધિ જ્ઞાન તો હોય છે, પછી મિથ્યા દ્રષ્ટિને કુ અવધિ હોય, સમ્યક દ્રષ્ટિને શું અવધિ હોય. ત્યાં ચારિત્રમાં પાછળ ગયા છે અને બીજા કષાય ચાલુ થઈ ગયા છે. ત્યાં ચોથા પણ સ્થાને છે એટલે પ્રત્યાખ્યાન વર્ણિ, અપ્રત્યાખ્યાન વર્ણિ અને સંજલન, જે સત્તા માતા એ ચાલુ થઈ ગયા પાછળ. અને જ્ઞાન ઘટવાને બદલે વધારે જોવામાં ત્યાં આવે છે. પણ સ્વરૂપ દ્રાપ જ્ઞાનની શક્તિ ઘટે છે, એ અંતરંગ જ્ઞાન છે, આ બાહ્ય જ્ઞાન છે. તો બાહ્ય જ્ઞાનમાં આવી વિચિત્રતા કોઈ વાર ઉત્પન્ન થાય છે, માટે એક ગુણના કારણે નિયમથી બીજા ગુણનું પરિણામ નથી, એને આધીન નથી. પણ કોઈ એક અવસ્થાની અંદર ભેદ હોય છે, કોઈ એક અવસ્થાની અંદર ભેદ નથી પણ હોતો. આવા અનેક જાતના પ્રકારો જે રીતે જ્યાં ઉપજતા હોય તે રીતે ત્યાં સમજવા જોઈએ. એના સિદ્ધાંતો એના ન્યાયો ન સમજી શકાય તો ગડબડ થઈ જાય, એકના બધે બીજું માની લઈએ, અથવા જે માન્યું હોય તે બધે જ લાગુ કરી નાખે, પણ એવું બનતું નથી. ન્યાય ધ્વિરાજનો ન્યાય છે, પરમાત્મ સારની અંદર આવેલો ન્યાય છે. પરમાત્મ સારમાં સત્તા વિજ્ઞાનની સ્વતંત્રતાનો બોલ 728 નંબરનો છે, 532 નંબરનો બોલ ચારિત્ર અને જ્ઞાન સ્વતંત્રતા તે અમને દર્શાવવા લીધી છે. તે 532 નંબરનો જોઈ જવું છે એમાં ગુરુદેવ શું કહેવા માગે છે. પ્રવચન 283 ઉપર મળી શકાય. પણ મોટી વાત આપી છે કે ચારિત્ર માં ફેર પડવા છતાં જ્ઞાન માં ફેર પડતો નથી. ચારિત્ર અંત હોય અને ચારિત્ર ઓછું થઈ જાય છતાં તેમાં જ્ઞાન નું નિરૂપણ થતું નથી. કર્મ જ્ઞાન ને ઢાંકે એમ તો નહીં, પણ બીજા ગુણ માટે આ ઉપયોગ ભણાઈ જાય એમ પણ નહીં. સમ્યક જ્ઞાન નો ઉપયોગ બરાબર ચાલુ છે. ઉપમા ગણવા યોગ્ય નથી, પણ ચારિત્ર પર્યાયની વિશુદ્ધતા ઉપજે છે તેવો ત્યાં ચારિત્ર અને જ્ઞાનને નિમિત્ત નૈમિત સંબંધ છે. વર્તમાન કાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્ર મૂળની આની પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તનું જોવામાં આવે છે. અત્યારે પ્રકાશની તીવ્રતા સામાન્ય રીતે ઘણી જોવામાં આવે છે, તેથી કોઈને અવધિમના પ્રયોગના પ્રગટ થતા વાણી ઉપદેશ પોતાના આત્મના વિષયના ઉદાહરણમાં જાય તો એમની વાણી એ રીતમાં કેટલી ઉપયોગી છે એવો જયારે ખ્યાલ આવે છે ત્યારે તે પાણીની અંદર રહેલું જે વિશેષ પણ છે તે ખ્યાલમાં આવે છે. અભિનંદન પાણી એ લોકો છે એમાં એક વાત લખી છે કે મતિની નિર્મળતા થઈ જાય એ વાત કરવાનો છે. એના ઉપર વિશેષતાનો ખ્યાલ અને પોતાના હસે છે, પોતાનું નામ છે એ પણ સમજાય છે, પ્રત્યેક પ્રકારની યોગ્યતામાં એવા વિના માત્ર એ લોકો વર્ણનથી સમજવાની ચિંતા કેમ કે એમનો બોલવાનો પ્રયોગ ઓછો છે. શરૂઆતથી બહુ ઓછું બોલવાની પ્રકૃતિ વાળા છે, ઓછા બોલવાના હોય છે એ રીતે ઓછું બોલવાની પ્રકૃતિ વાળા છે. પણ જ્ઞાન ઘણું ઊંડું છે એટલે જે કાંઈ થોડું બોલે છે એ પણ તે બધો ઉનાળ લઈને થોડામાં જાજુ આવે છે. એવી નજર જોઈએ વાત આપી થોડામાં પણ કેટલું વધારે છે એ પ્રકારની પોતાની નજર હોય તો વિશેષતા ભાષે તો કેમ થાય આપણે થોડામાં શું સમજાય આપણે કઈ જાજુમાં તો એ ગુરુદેવ જે લોકો હતો કઈ આપણને લાભ થાય પણ થોડામાં કેવી રીતે જેને યોગ્યતા હોય એ તો થોડામાં પણ સમજાય છે એ પ્રકારનો એમની માણસનો ઉદ્દેશ છે. ખરેખર એ પોતાના હિતના દ્રષ્ટિકોણને સાધ્ય કરીને જો સાંભળવામાં કે એમના વચનો વાંચવામાં આવે જે રચના કરવા છે તે તો અવશ્ય નિર્મળતા થાય તેવું મને લાગે છે. એમાં તો કોઈ વિવાદનો વિષય આસક્તિ અને રૂચિના ભાગોમાં ફેર શું હોય? આસક્તિ ચારિત્રમાં જાય છે મુખ્યપણે અને રૂચિ શ્રદ્ધામાં જાય છે મુખ્યપણે. આવો બે પ્રકારનો ફેર છે. ઉપર ઉપરથી જોડે તો સરખા લાગે, પણ રુચિ છે એને સત્તાના પરિણામમાં ખબર છે, આસક્તિને ચારિત્રના પરિણામમાં ખબર છે. એ રીતે ગુણભેદ સમજવો જોઈએ અને એ ગુણભેદના અનુભવને પણ જોઈને અનુભવને તપાસીને તફાવત સમજાવવો જોઈએ. ચારિત્રના પરિણામમાં અસ્થિરતા વિશેષ છે, એટલે પર તરફ જવાની જે ગતિ છે એ ગતિ તેજ થાય છે, ચંચલતા વધે છે. જ્યારે રુચિમાં રુચિનું આવવું એ પ્રકારની નિરક્ષણતા છે, શ્રીમદજી 84માં ફરમાવે છે કે પ્રથમ ગમે તેમ કરીશું તારું જીવન જાણ. જાણવું શા માટે? કે ભવિષ્ય સમાપ્ત થવા અવલોકન તપાસ રાખી રહ્યું છે. સામાન્ય રીતે સંસારમાં જીવની નજર બીજાના પરિણામ ઉપર વધારે રહે છે, બીજાના ગુણદોષની ચર્ચા કરવામાં અગ્રેસર થઈ જાય છે, પોતાના ગુણદોષની કંઈ ખબર આવતી નથી. ત્યારે જ્ઞાની પુરુષ એવું પરલક્ષી પરિણામ મટાડવા માટે અને સ્વલક્ષી પરિણામ અને જે ચાલી રહ્યું છે તે શા માટે એમ ચાલી રહ્યું છે અને એમાં શું ઈષ્ટ છે, શું વિતકર છે, શું અહિતકર છે, એમાં રસ કેટલો તે પ્રબંધ થાય છે, એ બધા એમાં કલ્પના શું થાય છે, વાસ્તવિકતા કેટલી છે, એવા ઘણા પડખા પોતાને સમજાશે. અને એ પડખા જયારે સમજાશે ત્યારે એનો ઉકેલ હાથમાં આવશે, નહીં તો એકલા પરલક્ષી પરિણામ છે. ગમે તે પ્રકારનો સ્વાધ્યાય કરે કઈ પોતાને સ્વલક્ષ આવતું અવલોકન ના પ્રમાદિ ન રહેવું, સતત અવલોકન કરવું જોઈએ. મલિનતા વિશે સમજાવ, ભાવની જે મલિનતા છે, આમ તો એનો પ્રતિપક્ષ છે ભાવની પવિત્રતા. પવિત્રતા અને મલિનતાનો સાપેક્ષ જ્ઞાન થાય છે. હવે જે માત્ર જ્ઞાન રૂપ પરિણામ છે, જ્ઞાન માત્ર જેને કહીએ છીએ, એમાં કશાયનો અભાવ છે. અને કષાયમાં જ્ઞાનનો અભાવ છે, કષાયમાં ભાવની મલિનતા છે. અને જ્યાં મલિનતા નથી ત્યાં જ્ઞાનમાં જ્ઞાનની પવિત્રતા છે. એટલે માત્ર જ્ઞાન છે તે પવિત્ર ભાવ છે, અને એની બરાબરીમાં જેટલો ઉપાધિ ભાવ છે એ બધો કષાય ભાવ બધો મલિન છે. કોઈના ઘણા નીચ કોટીના પરિણામ જોઈને નથી કહેતા, પણ બહુ પહેલા પરિણામ છે, બહુ મલિન પરિણામ છે એમ નથી કહેતા. તો એ તીવ્ર મલિનતા જેમ સમજાય છે, તો જેટલો કશાય મંદ એટલે મલિનતા મંદ ઓછી હોય એમ. જીવના રાગાદી વિભાવ ભાવો એ મલિન પરિણામ છે, અને નાનાદી સ્વભાવ ભાવ છે એ પવિત્ર પરિણામ છે. એ રીતે સિદ્ધિ મલિનતા ન પકડાય તો જ્ઞાન સાથે મીંડવીને એને પકડી શકાય છે. જેમ કે રાગમાં ઉપાધિ છે, હવે રાગથી એટલો બધો જીવ લેવાઈ ગયો છે કે એને રાગને ઉપાધિ લીધું દેખાઈ ગયો છે. કોઈ વાર બહુ ટેન્શન આવે ત્યારે લાગે, બાકી નોર્મલ તો જીવનમાં સામાન્ય રોજિંદા જીવનમાં તો કઈ ઉપાધિ ન લાગે. પણ જો માત્ર જ્ઞાન ને જ્ઞાન માત્ર નિરુપાધિ ભાવને જો તપાસે અને એની સાથે મેળવે, તો એક રાગનો સૂક્ષ્મ પણ વિકલ્પનો મંદ અંતર્જલ્પ જેને કહીએ કે હું જ્ઞાન હું આત્મા એવો વિકલ્પ, એ પણ ઉપાધિ વાળો થઈ જાય. આત્માનો વિકલ્પ સ્વભાવનો વિકલ્પ પણ ઉપાધિ વાળો થઈ જાય. હું શાંત સ્વરૂપ છું એવો વિકલ્પ પ્રશાંત દેખાય. શાંત સ્વરૂપ નું જ્ઞાન ની અંદર લક્ષ્ય હોય તો એ જ્ઞાન ની અંદર શાંત સ્વરૂપ છે, પણ વિકલ્પ માં અશાંતિ છે, એટલે એક સાથે દેખાય છે. એ બધી દશા નિર્ણય વગર નથી પકડાતી, થોડ થાય તીવ્ર થાય ત્યારે પકડાય છે. પણ જ્ઞાન જેટલું નિરૂ થાય, જ્ઞાન જેટલું સૂક્ષ્મ થાય, જ્ઞાન જેટલું પ્રયોજનભૂત વિષયને ગ્રહણ કરતું થાય, એ ઉપાધિ ભાવમાં વિવેક કરતું થાય, એટલું બધું મને વિશેષ આ વિષયમાં ઊંડાણથી સમજાવવા લાગે છે. પછી પ્રશ્ન છે, ન ચાલે તો પ્રતિશ્રુતિ થાય, વચનાબદ્ધ 334 છે, કે નીચે પણ એમ લેખ છે, ઈશ્વર ઈચ્છાથી કોઈ જે કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ સર્જિત હશે તો તેમ તે તેમ થશે, અને તે બીજે થઈને પણ અમ થકે એમ પણ અત્રે માનીએ છીએ. પરમ કૃપા
ન ચાલે એટલે ન કરી શકે, ન પરિણમી શકે,
એનું પરિણામ ચાલુ છે કે વગેરે બધા વાક્યો જુદા જુદા છે. એમાં જે નીચેનો પારિગ્રહ લેખો છે એ 5346 છેલ્લો પારિગ્રહ છે 3346. ઈશ્વર ઈચ્છાથી જે કોઈ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જી થશે સર્જાયેલું થશે એ તો તેમ થશે કેમ કે એ તો નિશ્ચિત વાત હોય છે. એમાં કંઈ ફેરફાર થતો પણ એ તો એના ઉપાદાન જે થશે તે બીજેથી એક પણ નિમિત્તમાં આમ થકે એમ પણ અત્રે માનીએ છીએ. તેવાનો આશય એ છે કે એમના સમકાળમાં કોઈ જ્ઞાની પુરુષ દેખાતા હતા તો કોઈ જીવોનું કલ્યાણ થવાનું સર્જાયેલું હશે તો અમારા નિમિત્તે થશે એમ લાગે છે. બીજો કોઈ પુરુષ અમે જોતા નથી કે બીજા કોઈ કોઈને જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે એમ અત્રે માનીએ છીએ. પણ એવું અમારું નિમિત્ત પણ જે યોગે થાય એ યોગ ઘણો ઓછો દેખાય છે કેમ કે બહુ જ અલ્પ સંખ્યામાં મનુષ્યો એમના પરિચયમાં આવેલા અને એમના પોતે આગળની બાબતમાં કારણો લીધા છે કે ગંગા યમુના દેના પ્રદેશને વિશે અથવા ગુજરાત દેશને વિશે સૌરાષ્ટ્રમાં નહીં એમ કહે છે. જો આ દેવ ઉત્પન્ન થયો એટલે ત્યાં જન્મા હો તમે એટલે યુપીમાં જન્મા હો ગંગા બધા યુપીમાં છે દિલ્હી આગ્રા એટલે અથવા ગુજરાતમાં જો ઉત્પન્ન થયા હોત અને ત્યાં વર્ધમાન પણ મુકાયમાં હોત અને ત્યાં જન્મીને ત્યાં ત્યાં મોટા થવાનું કહ્યું હોત તો એ બળવાન કારણ હતું તો અમારા પ્રભાવ વિના યોગનું કોઈ બળવાન કારણ હતું. પણ આ સૌરાષ્ટ્ર દેશમાં જન્મ થયો છે ત્યાં પ્રભાવના એવો ઓછો છે અને ગ્રસ્ત ઉપર એનો ઉપદેશ સાંભળવામાં વિશ્વાસ સામાન્ય માણસો ને નથી. ભાઈ તો વાતો કરે છે એમાં કઈ ધંધો કરે વેપાર કરે પરિવાર નાની માનવા જલ્દી તૈયાર ન થાય અને એમાં સામાન્ય પાછા ગ્રહવાસ બાકી ન રહ્યો હોત અને બ્રહ્મચર્ય અને વનવાસ હોત તો બળવાન કારણ કેમ કે બાહ્ય ત્યાગ માં લોકો આકર્ષાય છે અને બાહ્ય પ્રત્યાગ દશા હોય તો લોકોને છાપ નથી પડતી કેમ ગ્રહત્યાગ દશામાં પ્રત્યેક પ્રકારનો રાગ હોય છે કે રાગી જુએ છે એમ તો વાતો વિચારતા નહીં કરે છે પણ ઘણો રાગ છે. રાગ વગર કઈ દુકાને જતા છે રાગ વગર કઈ કુટુંબમાં પડ્યા છે માણસ ઉપર ઉપરથી ચારિત્રના પરિણામને જોવે છે શ્રદ્ધા જ્ઞાનને પરિણામમાં પરિણામને જોવા માટે અને જ્ઞાનીને ઓળખવા માટે તો ઘણી યોગ્યતા જોઈએ એટલે બહુ ઓછા માણસો કરે છે મારી પાસે. કદાપિ પ્રવાસ બાકી છે તેમ અને ઉપાધિ જેવું પ્રારંભ ન નિવૃત્તિ વખત સંપત્તિ નિવૃત્તિ ગણે રહે, નિવૃત્તિ રહે તો બીજા માણસો પરિચય થવાનો અવકાશ વધારે રહે. એવો ઉપાધિ રૂપ પ્રારંભ ન હોય તો ત્રીજો પરમાર્થ ને મળવાનું કારણ હતું, એટલે હવે તેનું કોઈ નિવારણ નથી. એટલે એમાં તો કઈ હવે ફેરફાર થઈ શકે એવું નથી, જે બની ગયું તે બની ગયું. ત્રીજું ઉપાધિ રૂપ જે પ્રારબ્ધ છે તે શીઘ્રપણે નિવૃત્ત થાય, સ્થિતિમાં છે એટલે કે તે પ્રારબ્ધ નો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે. કોઈ કૃત્રિમતાથી નિવૃત્તિ લેવાની પોતાની વિચાર નથી, સહેજે સહેજે એવો યોગ બને નિવૃત્તિ લેવાની એવી ઈચ્છાની વાત છે. અથવા તો વિશેષ ઉદયમાં આવીને થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય, તીવ્ર ઉદય આવીને એ પ્રવૃત્તિનો ઉદય પૂરો થાય તો તેમ નિષ્કામ કરવાની સ્થિતિ છે. તો પરમાર્થનો પ્રકાશ કરવો છે એમાં અમારે કોઈ ઈચ્છા નથી, નિષ્કામ કરવાથી એ પ્રવૃત્તિ પુરુષો બીજા જીવોનો માત્ર હિત થાય અને એમાં અમારો કોઈ પણ અંગત હેતુ કે અંગત સ્વાર્થ ન હોય એને નિષ્કામ હેતુ કહેવામાં આવે છે, નિષ્કામ કરવા કહેવામાં આવે છે. અને એ બે પ્રકારના તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું એમ આવી સંભાવના છે. એ રીતે પોતે પોતાની જે વર્તમાન સ્થિતિ છે એની ચર્ચા બીજા પણ અનેક પત્રોમાં કરે છે, આ પત્રમાં પણ કરે છે. અને એ બધાનું રહસ્ય એ છે કે એમની અંતરંગ દશાનો પરિચય થઈ શકે. જો એમની અંતરંગ દશાનો પરિચય થઈ શકે તો જ્ઞાનીની ઓળખાણ થાય, અને ઓળખાણ થાય તો એ બહુ યોગ્યતાની મોટી વાત છે કે જે જ્ઞાન પ્રાપ્તિમાં કારણ છે. એટલે વારંવાર પોતાની દશાનું વર્ણન કરે છે અને એટલી એક જબરદસ્ત સરળતા છે. સામાન્ય રીતે બીજાની દશાની વાત કરવી સહેલી છે, પોતાની દશાની વાત ભાગ્યે જ પૂરી કરે ને કરો તો મોટા આંકવા પૂરતી કરે, બાકી કેટલી ઉપાધિ છે કેટલો પરિણામ કર્યું છે અડાવડા થાય છે એવું તો ઘણી સરળતા હોય તો જ બતાવી શકે, વ્યક્ત કરી શકે. સરળતા વિના પોતાના દોષ નિષ્પક્ષપણે કહેવા એ વાત કેટલી સહેલી છે, પણ એમની સરળતા અસાધારણ છે. ગુરુ પાસે તો શિષ્ય સરળતાથી પોતાના દોષ વ્યક્ત કરે, પણ શિષ્યો પાસે ગુરુ પોતાના દોષ વ્યક્ત કરે છે એ જૈન માર્ગ સિવાય કોઈ માર્ગ નહીં. એવો આ નિર્દોષતાનો માર્ગ છે કે જેની અંદર ઉચ્ચ કોટેના આત્માઓ પણ યોગ્ય જીવો પાસે પોતાની સરળતાથી પોતાના પરિણામ પ્રાપ્ત કરે. એ બહુ મોટી વાત છે, જબરદસ્ત વાત છે. થોડો એ વિષયની અંદર પ્રેક્ટિકલ કરે તો ખ્યાલ આવે એવું છે કે આ વાત કેટલી સરળતા માગે છે. એવી અસાધારણ સરળતાના દર્શન એમના અનેક પત્રમાં થાય છે, એ પણ કોઈ નાની સુંદર વાત નથી. એટલે પત્રની અંદર બીજો નિમિત્ત દેખાતો નથી, કોઈ આત્મહિત થવાનું જરૂર પડશે એવો જ કોઈ યોગ થઈ જશે.
પાત્રતાના લક્ષણ ઘણા છે, પણ આ ખાસ પાત્રતા છે, પાત્રતાનો આ જગ્યાએ